તારીખ 25/9/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 43.
પ્રત્યક્ષ સમાગમ એની ભાવના રહ્યા કરે છે અને એ ભાવનામાં પોતાના આત્મહિતનો દૃષ્ટિકોણ છે. આત્મહિત એ સર્વથી પ્રધાન કાર્ય છે. તેથી ભાવના પણ બળવાન હોય છે. એના પરિણામ પ્રાયો જીવ આત્મહિતના હેતુથી જે કાંઈ પ્રયત્ન કરે છે તેમાં વિકલ્પ અને બાહ્ય ક્રિયા સહિત પ્રવર્તે છે. સામાન્યપણે મુમુક્ષુજીની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં મન વચન કાયાની બાહ્ય ક્રિયા છે અને ભલે એમાં આત્મહિત કરવાનો દૃષ્ટિકોણ છે તો પણ અંતર્મુખતાની અંતરંગ ક્રિયા ઉત્પન્ન થાય ત્યાં સુધી તે બાહ્યક્રિયામાં ઊભો છે. બાહ્યક્રિયામાં ઊભો છે એટલે વિકલ્પમાં છે અને શરીરવાણીની જે કાંઈ ચેષ્ટા છે એ ક્રિયામાં એ દેખાય છે. ત્યાં તે સ્થિતિમાં અનાદિ સંયોગ દ્રષ્ટિ અને પર્યાય બુદ્ધિને વશ એ ક્રિયા અને વિકલ્પમાં અહમ પણ સહજ થઈ આવે છે. આ વગર પ્રયત્ન સહજ જ વિકલ્પ વિના પર્યાય બુદ્ધિ હોવાને લીધે અથવા સંયોગ દ્રષ્ટિ હોવાને લીધે એ તે શરીરાદિની ક્રિયા અને વિકલ્પમાં હું પણ વિકલ્પ કર્યા વિના સહેજે થઈ જાય છે, સહજ થાય છે. એનો અર્થ એ છે કે એને ત્યાં એવો વિચાર નથી કે હું બાહ્યક્રિયામાં અને વિકલ્પમાં અહમ પણ સ્થાપું. પણ અનાદિની પર્યાય બુદ્ધિ હોવાથી એવું જ થાય, એવું સહેજે થાય. આત્મહિત તો પર્યાય બુદ્ધિના નાશથી થાય છે. આત્મહિત કરવામાં તો પર્યાય બુદ્ધિનો નાશ થાય તો આત્મહિત થાય. પરંતુ પર્યાય બુદ્ધિ તો ઊભી છે અનાદિથી. અનાદિથી પર્યાય બુદ્ધિ હોવાને લીધે વિકલ્પમાં અને બાહ્યક્રિયામાં પણ પર્યાય બુદ્ધિ લાગુ થઈ જાય છે, ચાલુ થઈ જાય છે. ત્યારે ત્યાં એ પર્યાય બુદ્ધિ સહજપણે થાય, પોતાને ખ્યાલ ન આવે એ રીતે થાય, એવો જ્યાં પ્રકાર બને ત્યાં શું ઉપાય શું છે? ત્યાં આટલો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ જીવ અનાદિથી અજ્ઞાની છે, સંયોગ દ્રષ્ટિ એને છે, પર્યાય બુદ્ધિ છે. આત્મહિતનો પ્રયત્ન કરવા જતાં પણ એ દૂષણ છે એ પ્રયત્નમાં પણ ચાલુ રહી જાય છે. હવે અહીંયા ઉપાય શું? આ પ્રશ્ન છે. આ તો અનાદિથી ચાલતો આવેલો ભાવ છે, જેને મૂકવા માટે કાંઈ કરે છે તો પણ એ જે કાંઈ કરે છે એમાં અહમ પણ થાય છે. શાસ્ત્રમાં તો શાસ્ત્ર જ્ઞાનમાં અહમ પણ થાય, બીજી કોઈ ક્રિયા કરે તો એમાં અહમ પણ થાય, જે કાંઈ કરે વિકલ્પ થાય એમાં અહમ પણ થાય, બીજી ક્રિયામાં અહમ પણ થાય. અહીંયા શું ઉપાય છે? તેને માટે કહે છે કે આવા પ્રકારના દોષથી બચવા માટે માથે જ્ઞાની ગુરુ જોઈએ, જેને પર્યાય બુદ્ધિનો નાશ થયો છે અને જેને દ્રવ બુદ્ધિ છે અથવા દ્રવ દ્રષ્ટિ છે, એવા પુરુષનો સત્સમાગમ હોય તો આવા દોષથી બચવાનો સંભવ છે, નહીંતર આવા દોષથી બચવું બહુ મુશ્કેલ છે. નમ્રતા પરિણામમાં આવે તો નમ્રતાનું અહમ પણ થાય, ત્યાગ કરે તો ત્યાગનું અહમ પણ થાય, તપ કરે તો તપનું અહમ પણ થાય. કરવું શું? જેને દ્રવ દ્રષ્ટિ થઈ છે એ વિષયની અંદર માર્ગદર્શન આપે છે કે જો ભાઈ કોઈ પણ ક્ષણિક ભાવ છે એ ક્ષણિક ભાવ એનું કાંઈ મૂલ્યાંકન કરવા જેવું નથી. ગમે તે પ્રકારના પરિણામ થયા પણ તારા દ્રવને તું તપાસ, દ્રવને જો, દ્રવની સન્મુખ થા, તો એની પાસે કાંઈ નથી, કોઈ એનું મહત્વ નથી. કોઈ પણ પર્યાય એનું મહત્વ આપી શકાય એ દ્રવની સામે જોતા બને એવું નથી. પૂર્ણ પર્યાય થાય તો પણ શું, એ તો વસ્તુ એવી હતી ને પૂર્ણ પર્યાય થઈ, રચનાવ્રતમાં એ તેવો બોલાવે કે વસ્તુ એવી હતી એમાં અને પર્યાય થઈ, એમાં નવીન શું થયું છે? જે વસ્તુ હતી એવી અવસ્થા પ્રગટ થઈ તો એમાં એથી વધારે શું થઈ ગયું છે કે એનું મહત્વ તું આંકે છો? એ તો ક્ષણિક ભાવો છે, એનું કોઈ મહત્વ આંકવા જેવું નથી. એટલે એવા પ્રકારના દોષથી બચવા માટે જ્ઞાની ગુરુ જોઈએ. જીવને દોષમાં પડતો રોકનાર અને સમયોચિતપણે ટોકનાર જ્ઞાની ગુરુ હોય તો જ સન્માર્ગે ચડી શકાય અથવા સ્થિર રહી શકાય. અને જ્યાં જ્યાં એ જ્ઞાનીના સમાગમમાં ગયેલા મુમુક્ષુઓ પાયમાં છે એ મુમુક્ષુઓની પૂર્વ ભૂમિકા જોઈએ તો એણે એટલી સરળતાથી પોતાના દોષને વ્યક્ત કર્યા છે. પોતાના પરિણામમાં તો દોષ થાય છે એને વ્યક્ત કર્યા છે કે જાણે પ્રત્યેક દોષ જ્ઞાનીના માર્ગદર્શન નીચે ટાળવા માગે છે એવો એનો જે દોષ વ્યક્ત કરવામાં અભિપ્રાય છે એ ખુલ્લો થાય છે, સ્પષ્ટ થાય છે કે કોઈ પણ દોષ છે એને હું ખોલીને કહું છું એટલા માટે કે એ દોષ કેમ ટળે એનો મને સીધો જ બોધ મળે, માર્ગદર્શન મળે અને હું દોષથી નીકળી જાઉં. એ રીતે જીવને દોષમાં પડતો રોકનાર અને જ્યારે જ્યારે જેવા દોષ થવા યોગ્ય હોય તેવા દોષથી બચાવી લેનાર, ટોકીને એટલે વચ્ચે કહીને, જો પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ હોય તો જ માર્ગે સન્માર્ગે અથવા આત્માના સ્વાભિમુખના માર્ગે, અંતર્મુખના માર્ગે ચડી શકાય, સતના માર્ગે ચડી શકાય. સતમાર્ગ સાચો માર્ગ એની સંધિ છે સન્માર્ગ, તનો ન થાય છે. સતમાર્ગ એની સંધિ કરો તો સન્માર્ગ એમ થાય છે. સન્માર્ગે ચડી શકાય છે અથવા સ્થિર રહી શકાય, અથવા સામાન્ય રીતે જીવ નીચે ઉતરી જાય છે પરિણામની અંદર, પરિણામનું ધોરણ નીચે ઉતરી જાય છે, નીચ કોટીના પરિણામ સહેજે સહેજ ઉતરી જાય છે, એના બદલે યોગ્યતામાં ટકી શકું અથવા આગળ વધીને માર્ગમાં આવી શકું એ સત્પુરુષના સમાગમમાં સહેલું પડે છે. સહેલું પડે છે એટલે બચી જવાય છે એટલે સહેલું પડે છે. પુરુષાર્થ તો પોતાને જ કરવાનો હોય છે, તે અંગેનો પુરુષાર્થ તો પોતાનું કાર્ય છે, પણ એ પુરુષાર્થમાં ભૂલ હોય, માર્ગે ચડવામાં ભૂલ હોય તો એ ભૂલ બતાવી શકે છે અથવા તો એને ઉન્માર્ગે જતો રોકીને સન્માર્ગે એ કેમ વળવું એ બતાવી શકે છે. બતાવવાનું કામ સત્પુરુષનું છે, ચાલવાનું કામ પોતાનું છે, એટલી વાત સ્પષ્ટ છે. પણ બતાવે છે એ પણ બહુ મોટી વાત છે. પોતે ચાલવાનો અભિપ્રાય વાળો હોવા છતાં જો માર્ગ કોઈ બતાવનારનો હોય તો ક્યાં ચાલે, ઊંધો ચાલી જાય. કેટલો ઊંધો ચાલી જાય એનો કોઈ મેળ નથી. આત્માર્થ ની ભૂમિકામાંથી ચાલુ થઈ જાય છે. ચોથો ગુણસ્થાન તો પછીની વાત છે. આત્માર્થી ને ધ્યેય તો એ લીધું છે કે સંપૂર્ણ નિર્દોષ થવું છે, એક પણ દોષ ન જોઈએ, એ તો એનું ધ્યેય છે કે નહીં. એટલે એને દોષ ટાળવાનો અભિપ્રાય છે. તો દોષ ટાળવાના અભિપ્રાયમાં શું છે કે જે નિર્દોષ થયા છે અથવા દોષ ટાળવાની વિધિ અથવા કાર્ય પદ્ધતિ જાણે છે સાચી, એ સાચી કાર્ય પદ્ધતિ જાણવા અર્થે પોતાના દોષને વ્યક્ત કરે છે. કેમ કે દોષ એને કરવો નથી પણ થાય તો છે. પૂર્વ સંસ્કાર ઊભા છે, પૂર્વકર્મને લઈને એનો ઉદય પણ ઊભો છે, અને યોગ્યતા પણ દોષ થાય એવી ઊભી છે. હવે અહીંયા ઉપાય શું કરવો કે એ દોષથી બચવા માટેનો માર્ગ બતાવનાર હોય અને માર્ગે ચાલવા માટે જે તૈયાર હોય, માર્ગ બતાવનાર હોય ને પોતે ચાલવા તૈયાર ન હોય તો પણ બતાવનારનો કંઈ ગુણ નથી એમાં. બતાવનાર હોય ને પોતે ચાલવા તૈયાર હોય તો એનું કામ થાય છે. આટલી વાત છે. કોઈ પણ પ્રકારના દોષી દોષ છે, લૌકિક પ્રકારના દોષે દોષ છે, ધાર્મિક પ્રકારના દોષે દોષ તો દોષ જ છે. દોષ કઈ ગુણ નથી. જો પરિણામને બે ખાતામાં બે વિભાગમાં વહેંચીએ તો ગુણ તે ગુણ છે ને દોષ તે દોષ છે. હા, એટલું જરૂર છે કે જે લૌકિક ગુણો છે એ લોકોત્તર પ્રકરણની અંદર એને દોષ ગણવામાં આવે છે. કેમ કે કેટલાક શુભ ભાવો છે એને લોકો ગુણ ગણે છે, ઉદારતાને ગુણ ગણે છે, અથવા બારમાં અહિંસાના પરિણામ, ક્ષમાના પરિણામ, સરળતાના પરિણામ, નિર્લોભતા એટલે ઉદારતા તો આવી ગઈ, એવા જે પરિણામ છે એ પરિણામને લોકો ગુણ ગણે છે. પણ એ શુભભાવરૂપ છે એ લોકોત્તર પ્રકરણમાં તો દોષરૂપ છે. તો દોષને દોષરૂપ ગણવા અને ગુણને ગુણરૂપ ગણવા આમ બે વિભાગ છે. એ દોષમાંથી ગુણમાં આવવું છે ને દોષ મટાડવા છે તો એની વિધિ જો પોતે જાણતો હોય તો કાંઈ પ્રશ્ન નથી. પણ જે જાણ્યો છે એને તો બતાવનારનો જેટલું મહત્વ આખી એટલું ઓછું છે. જ્યારે પોતે માર્ગને જાણતો નથી, વિધિને જાણતો નથી, ત્યારે એને બતાવનાર મળે તો એનું મહત્વ તો જેટલું ગણી શકાય એટલું ઓછું છે. અયોગ્ય છે પોતે તો, એટલે જ તો કે પોતે જાણી શકવાને યોગ્ય છે એટલે એ દોષમાંથી બચવાનું એને માટે સહેલું નથી. સમય મર્યાદિત છે અને તક પણ મર્યાદિત છે. મનુષ્યપણાનો સમય મર્યાદિત છે અને આ પ્રકારની યોગ્યતા પોતાને માર્ગે ચડવા માટેનો એક અભિપ્રાય થવો, એનો ઉત્સાહ થવો અને એ રીતે આગળ વધવા માટે તૈયાર થવું, એવી તૈયારી પણ કોઈક કાળે હોય છે જાગૃતિની. એવી આત્મહિતની જાગૃતિની તૈયારી જીવને કોઈક જ કાળે આવે છે. આખા જીવનમાં કેટલા કાળે આવે તપાસે તો ખબર પડે. એવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે પોતાને જાગૃતિ હોવા છતાં પોતાને અજાણપણે ભૂલ રહી જાય ને ભૂલ થઈ જાય ને એને કારણે એ ભૂલમાં રહી જાય અને માર્ગ ન મળે ત્યાં એને ખ્યાલ આવે કે આ જગ્યાએ સત્પુરુષનો યોગ હતો તેથી બચી ગયો, નહીતર તો હું બચી ન શકત. મારો અભિપ્રાય તો સારો હતો, જીવને કલ્યાણ કરવું છે એવી ભાવના નથી થઈ એવું નથી થયું, પણ એવી ભાવના ઉગ્રતાથી થવી, જાગૃતિથી થવી અને સત્પુરુષનો યોગ થવો, એવા ટાણે આ બે વાત જો મેળ ખાઈ જાય તો લગભગ એ જીવોનું કલ્યાણ થઈ જાય છે. અને નહીતર ભાવના સામાન્ય થઈને વળી પાછા જીવના પરિણામ ઉતરતી કોટીના થઈ જાય છે, એમને એમ એની જાગૃતિ પણ ચાલી જાય છે અને વળી સંસારના કાર્યોમાં અને સંસારના ચક્કરમાં જીવ લાગી જાય છે. કેટલો કાળ એનો પછી કોઈ હિસાબ કિતાબ રહેતો નથી. આમ જાણીને, આવો બધો સમગ્રપણે વિચાર કરીને વિવેકવાન જીવ પરમ ઉપકારી એવા જ્ઞાની પુરુષનું અત્યંત ભક્તિએ સાનિધ્ય ચાહે છે. એ જ્ઞાની પુરુષની હૈયાતિ અથવા સમાગમનું એટલું બધું મહત્વ છે કે એ મહત્વને લઈને એને એના પ્રત્યેની અત્યંત ભક્તિ હોય છે. ભક્તિ છે એની મહત્તા સૂચવે છે, બીજું કાંઈ નથી. કે અહીંયા જાગૃતિ છે ને આ અહીંયા જાગૃતિ છે અને માર્ગ દર્શાવનાર છે. જાગૃતિ આવી અને માર્ગ દર્શાવનાર ન હોત તો આ તક પણ ચાલી જાત તો કોને ખબર છે ક્યારે પડતો લાગે. એનો હિસાબ બરાબર એને લાગેલો છે એટલે એનું મહત્વ અને એની અત્યંત ભક્તિ એને આવ્યા વિના રહેતી. આ વ્યક્તિગત મહત્તા થાય છે, વ્યક્તિનું મહત્વ આવે છે એની અંદર, પણ એ વ્યક્તિનું મહત્વ માત્ર નથી, ખરેખર ગુણનું મહત્વ છે અથવા પોતાના આત્મહિતનું મહત્વ છે એની અંદર. જ્ઞાનીનું મહત્વ એ ખરેખર એ વ્યક્તિનું મહત્વ નથી પણ તેનામાં રહેલા ગુણોનું મહત્વ છે અને પોતાના હિતના માર્ગે ચડવું છે એનું પણ મહત્વ છે. જેને ભૂલ મટાડવાની દરકાર નથી એને એમ કદાચ લાગે કે આવું વ્યક્તિગત મહત્વ કોઈનું નહીં થવું જોઈએ, પણ તત્વનું મહત્વ, તત્વજ્ઞાનનું મહત્વ એ થવું જોઈએ, એ આ વિષયથી જાણ છે. અને એને ખરેખર સંસારથી તરવા માટેની જે જાગૃતિ હોવી જોઈએ એ અપેક્ષિત જાગૃતિ આવી નથી, અથવા એ જાગૃતિથી ઘણો દૂર છે, એ જાગૃતિ આવવાથી ઘણો દૂર વર્તે છે એવી પરિસ્થિતિ છે. આવ્યા વિના રહીએ, કેમ કે એની અંદર એને સહયોગી કારણ જોવામાં આવે છે, એનું મહત્વ એને વિશેષ લાગે છે, અથવા ગુણ પ્રગટ કરવાને બદલે પોતે દોષના રસ્તે ચડી જાય એમાંથી એ રોકનાર છે, ટોકનાર છે, બચાવનાર છે એનો એને ખ્યાલ છે, એની બહુ મોટી કિંમત છે. હા, એનું બીજું નામ ભક્તિ છે. ખરેખર તો એમાં ગુણ પ્રત્યેનું બહુમાન છે, વ્યક્તિ બહાનું માત્ર છે, વ્યક્તિ નિમિત્ત માત્ર છે, મૂળમાં ગુણનું બહુમાન છે. પણ ગુણનું બહુમાન કયા બહાને કરવું, તો કે ગુણવાન વ્યક્તિના બહાને થઈ શકે છે, બીજો એમાં ઉપાય. કેમ કે ગુણ તો કોઈ ગુણવાન વિના રહેતા નથી, ગુણ ક્યાં રહે છે, જે ગુણવાન છે એમાં પ્રગટ ગુણ રહે છે, એ સિવાય તો રસ્તામાં ક્યાંય પીડ્યા નથી કે જેનું બહુમાન થાય. એટલે વ્યક્તિ બહાનું છે માત્ર, ગુણનું એમાં બહુમાન છે. Thank you. આત્મહિત ની દરકાર માં થાય છે. ખરી વાત એ છે કે પોતાના પ્રયોજન ના વિષયમાં જીવને શીખવવું પડતું નથી, શીખવવું પડતું નથી. સૌભાગભાઈને કોણ શીખવવા ગયું હતું કે તમે જ્ઞાની પુરુષની ભક્તિ કરજો, કે તમારા રોજે રોજના દોષ કાગળમાં લખી મોકલજો, કે આટલા મારા લોભના પરિણામ રહે છે, આટલા મારા વેપારની અંદર વેપાર કરવાના પરિણામ રહે છે, મારી આર્થિક સ્થિતિ નબળી છે, એમાં મને અણગમો થાય છે, એવા પરિણામ રહે છે, ખેદના પરિણામ રહે છે, તકલીફ દૂર કરવાના પરિણામ થાય છે. કોણે શીખવું તું કે આ બધું લખી મોકલજો? તો એને પ્રયોજન ભાઈ શું છે એમાં? એમાં એને પ્રયોજન ભાષ્યું છે કે આ અહીંથી મારા પ્રયોજનની સિદ્ધિ છે. પ્રયોજન મારે સાધવું હોય તો આ કુદરતી જે રીતે આવે છે, એમાં કઈ શીખવવું પડતું નથી. આમ જાણી વિવેકવાન જીવ પરમ ઉપકારી એવા જ્ઞાની પુરુષનું સાનિધ્ય ચાહે છે, એમની પણ અત્યંત ભક્તિપૂર્વક સાનિધ્ય ચાહે છે, અને તેવા સત્સમાગમનો વિયોગ હોય, એ પ્રકારના પુણ્યનો ઉદય ન વર્તતો હોય, ત્યારે નિરંતર આશ્રય ભાવનામાં રહે છે. એટલે કે એવો સત્સમાગમનો સત્પુરુષનો આશ્રય મને કેમ રહે, સદાય કેમ રહે, એવી ભાવના એને રહ્યા કરે છે. પાણી મળે તો પાણી પીએ, પણ પાણી ન મળે તો પછી પાણીને ભૂલી જાય, કે પાણીની તરસ લાગી હોય તો પાણી પાણી કર્યા કરે? આ સવાલ છે કે જો તૃષા લાગી હોય તો એ પાણી પાણી જ કરે, એ પાણીને ભૂલવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે જો સત્પુરુષનો સમાગમ ન મળે તો પણ ઠીક છે, ખાઈ પીને મજા કરીએ છીએ, નિરાંતે ઊંઘ આવે છે, ખાધું પચી જાય છે, ભૂખ લાગે છે ને ઊંઘ આવે છે, બીજી કોઈ તકલીફ પડતી નથી, બીજા કાંઈ વાંધો નથી, આરામથી જીવન સુખ ચેનથી પસાર થાય છે, નાની મોટી ઉપાધિ તો સૌને હોય એવી, આપણને પણ થોડી ઘણી હોય તો હોય, તો એમ કરીને જે કાળ વ્યતીત કરે છે, અને જેને સત્પુરુષ હોવા છતાં એની આશ્રય ભાવના વર્તતી નથી, તો એને આત્મહિતની જાગૃતિ ત્યાં આવી નથી. એ જાગૃતિનો અભાવ વર્તે છે, અને એ જાગૃતિનો અભાવ વર્તતો હોવાથી સહેજે સત્સમાગમની ઉપેક્ષા સહજપણે થઈ જાય છે, કે જે ઉપેક્ષાનું ફળ ફરીને એવો સત્સમાગમ ઘણા કાળ સુધી પ્રાપ્ત ન થાય એવું આવે છે. પરંતુ પાત્ર જીવ તો નિરંતર સત્સમાગમનો આશ્રય રહે તેવી ભાવનામાં રહે છે, તેવી ભાવના સહજને વર્તે છે. આત્મજ્ઞાન થયા પછી પણ, આ તો હવે વાત લીધી છે મુમુક્ષુની, હવે વાત ત્યાર પછી ની આવે છે, તો કોઈને આત્મજ્ઞાન થયું છે એની શું સ્થિતિ છે? આત્મજ્ઞાન થયા પછી પણ અને તીવ્ર મુમુક્ષુના સદભાવમાં પણ, એ આત્મજ્ઞાની છે, એ મુમુક્ષુ નથી પણ તીવ્ર મુમુક્ષુ છે. સામાન્ય મુમુક્ષુ અને તીવ્ર મુમુક્ષુ, આત્માર્થી છે એ સામાન્ય મુમુક્ષુ છે, જ્ઞાની છે એ તીવ્ર મુમુક્ષુ છે. ક્ષણે ક્ષણે અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, તેથી તેમને તીવ્ર મુમુક્ષુતા કહી છે. અને એકમાત્ર મોક્ષ અભિલાષ હોવાથી એને સામાન્ય મુમુક્ષુ કહી છે, મુમુક્ષુતા કહી છે. અને એવું પણ નથી, એ નામ માત્ર ભલે મુમુક્ષુ હોય, પણ મુમુક્ષુતા ત્યાં હોતી નથી. આત્મજ્ઞાન થયા પછી પણ અને તીવ્ર મુમુક્ષુતાના સદભાવમાં પણ આવી સત્સમાગમની ભાવના રહે છે, અથવા સત્સમાગમની તીવ્ર ભાવના રહે છે, તેનું પ્રગટ ઉદાહરણ સ્વાનુભવ પ્રાપ્ત પૂજ્ય નિહાલચંદજી સોગાનીનું છે. આ એમના પત્રોમાંથી, એમના જ હસ્તાક્ષરમાં, એમના પત્રોમાંથી વાત છે, સાંભળેલી વાતમાં નથી, એમની હસ્તલિખિત વાતમાંથી છે, જે તેમના શબ્દોમાં નીચે પ્રમાણે છે. દૃષ્ટિ પ્રકાશમાં જે પત્રો પ્રકાશિત થયા છે એમાંથી ચારેક પત્રનો અહીંયા ઉદાહરણ લીધું છે. ચાર નંબરનો પત્ર છે, છ નંબર ત્રણ લીધા છે, ચાર ને પણ ત્રણ લીધા છે. એમાં ચોથા નંબરના પત્ર છે એનું એક પેરેગ્રાફ પકડેલો છે કે પ્રત્યક્ષ તોર પર મેરા ધાર્મિક સંઘ ઇસ સમય દૂર સા હો રહા હૈ. પ્રત્યક્ષપણે જોઉં તો, પ્રત્યક્ષ તોર એટલે પ્રત્યક્ષપણે જોઉં તો અત્યારે મારો ધાર્મિક સંઘ એટલે સત્સમાગમ ઘણો દૂર થઈ ગયો છે. ઓર મેં બહુ જ સમય છે સોનગઢ નહીં આ સક રહા હું. તો આ ચાર નંબરનો પત્ર છે. ચાર પાંચ વર્ષ થઈ ગયા છે સોન મળેલા, અજમેર છોડીને કલકત્તા આવેલા છે. એ ક્ષેત્રથી દૂર ગયા. 50મી સાલમાં જે અજમેર છે. પહેલો પત્ર છે 49મી સાલમાં, પણ એ આવ્યા છે લગભગ 46 કે 47માં આવેલા છે. કલકત્તા ગયા છે એટલે અજમેરથી કલકત્તા ગયા એટલે સોનગઢથી તો વધારે દૂર ગયા છે. આર્થિક પ્રયોજનથી ગયા છે એટલે જલ્દી આવવાની પરિસ્થિતિ નથી. મેં બહુ જ સમય છે સોનગઢ નહીં આ શક રહા હું. ઘણા વખત હું સોનગઢ આવી શકતો નથી. યહ કહેના વ્યર્થ હૈ કે અંતરંગ મેં યહાં હોતે હુએ ભી મુજે વહાં કી સ્મૃતિયાં એસા કોઈ દિન ન હોગા કે નહીં આતે રહેતે હુએ. એ કહેવું નકામું છે કેમ કે કહેવાથી શું ફાયદો, આવવાનું તો બનતું નથી. એ કહેવું નકામું છે કે અંતરંગમાં તો હું ભલે અહીંયા છું તો પણ ત્યાંની સ્મૃતિઓ છે, યાદદાસ્ત છે. એવો કોઈ દિવસ જતો નથી કે જેમાં ત્યાંની યાદદાસ્ત ન આવતી હોય. સોનગઢ યાદ ન આવતો હોય એવો તો એક પણ દિવસ જતો નથી. કુજ ગુરુદેવ શ્રી પુષ્પ કી સ્મૃતિ ઈસ સમય ભી આ રહી હૈ. આંખોં સે ગરમ આંસુ આ રહે હૈ કે ઉનકે સંગ રહેના નહીં હો રહા હૈ. ગુરુદેવની સ્મૃતિ આવતા તો આંખમાંથી આંસુ પડી જાય છે અને એમના સંગમાં રહેવું જોઈએ, એમના સંગમાં રહેવાતું નથી. એ જે ભાવના, સંગની ભાવના છે એના બદલે વિયોગ ઉપસ્થિત છે. એ યોગમાં એ પોતે જ્ઞાન દશા પ્રાપ્ત હોવા છતાં સત્સંગની ભાવનામાં એ રડે છે. કાળક્ષેપ કરવો મુશ્કેલ છે અમારે. મન મેળાપી સત્સંગ એટલે ઈચ્છિત સત્સંગ. મન મેળાપીનો અર્થ એ થાય છે મનને સંતુષ્ટ થાય એવો. મન મેળાપી સત્સંગ વિના કાળક્ષેપ થવો દુર્લભ છે. કાળ સમય પસાર થવો દુર્લભ છે અમારા માટે. વખત જતો નથી. મોક્ષથી પણ અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. મોક્ષ થી પણ અમને સત્સંગ વધારે વાલો છે. આ કહે છે કે અમને રડવું આવે છે સત્સંગ વિના. આંખોમાંથી આંસુ આવે છે તો એમની હૃદય જ્યાં વાત આવે એ સત્સંગના યોગમાં એમને આંસુ આવે. સત્સંગની મહત્તા બતાવી છે. એક એવો કાળ છે ભૂમિકાનો અથવા એ યોગ્યતાનો એવો કાળ છે કે જ્યાં માત્ર સત્સંગને લઈને જીવ બચી શકે છે. બીજો કોઈ એમાં એનો વિકલ્પ નથી. જો સત્સંગ ન હોય તો અનંત કાળે થતો ન હોય. એવી જ કોઈ યોગ્યતા હોય છે મુમુક્ષુને કે જેમાં સત્સંગ એને માટે અનિવાર્ય છે. એ સત્સંગનું શું મહત્વ છે એ અહીંયા સ્થાપિત કરવું છે. સામાન્ય રીતે મહત્વ તો મોક્ષનું છે કેમ કે તે સર્વોત્કૃષ્ટ પર્યાય છે. પણ છતાં અહીંયા સત્સંગનું મહત્વ આપ્યું છે. આ એક એમની વસ્તુને બતાવવાની વિશિષ્ટતા છે. મહત્વ બતાવવા માટેની વિશિષ્ટતા છે. આશ્રય ભાવના છે. ચાર નંબરના પત્રનો જે પેરેગ્રાફ છે એમાં પ્રત્યક્ષ તોરથી એમને સત્સંગ નથી મળતો તો નિરંતર રોજ યાદ આવે છે. નિરંતર આશ્રય ભાવના રહે છે. આવી વાત છે. એમને ખબર નહીં કે આ પત્રો પુસ્તકની અંદર ચડી જશે. ગુરુદેવે પણ વાંચ્યા આ પત્રો. યોગ્યતા તો કોઈ ગજબની છે. સાધારણ યોગ્યતા નથી. અને આંખ મૂકો છે. નિશ્ચયની વાત આવે છે તો એક સમયની પૂર્ણ શુદ્ધ પર્યાયની અપેક્ષા નથી. એક સમયની પૂર્ણ શુદ્ધ પર્યાયની અપેક્ષા નથી. પર્યાયમાં નિગુણપણું હો, પર્યાયમાં સિદ્ધપણું હો, મુજે ક્યાં લાભ હૈ ક્યાં નુકસાન હૈ. સત્સંગની વાત આવે છે એટલે સત્સંગ મળતો નથી તો આંખમાંથી આંખ ઉતાઈ લે છે. એક સાથે બે વાત ઊભી છે. બંને જાતના પરિણામ એક જ જીવના એક જ સમયે છે. બંને એક સમયે ચાલે છે. આવો નિશ્ચય વ્યવહારનો સુમેળ છે. જ્યાં આવો તીવ્ર નિશ્ચય છે ત્યાં વ્યવહાર પણ આવો છે. જ્યાં આવો વ્યવહાર છે ત્યાં જ આવો નિશ્ચય પણ થાય, બીજે હોય શકે. સવાલ જ નથી, નિશ્ચયનો વિચાર કરવાને પણ પ્રશ્ન રહેતો. એ તો એમણે કહ્યું આગળ કે એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર, પ્રત્યક્ષ સદગુરુ સમનહી, પ્રત્યક્ષ સદગુરુ પ્રત્યક્ષ જ્ઞાની જેવો કોઈ ઉપકાર નથી. કોઈ એટલે પરોક્ષ જ્ઞેન્દ્રનો ઉપકાર પણ એની પાસે નીચેની કોટીમાં જાય છે. એવો લક્ષ્ય થયા વિના ઉગેનો આત્મવિચાર, એને તો આત્માનો વિચાર ક્યાં ઉજવો છે એમ ખબર જ નથી. આત્મહિત કેમ થાય એનો વિચાર સુધા એને આવ્યો નથી. બીજો પત્ર છે 6 નંબરનો. પરંતુ અબ તો વહાં કે સોનગઢ કી ધૂળ કે લીએ ભી તડપના પડતા હૈ. એ દરમિયાનમાં આવી ગયા છે એટલે એમ કે સોનગઢમાં હતા ત્યારની વાત જુદી છે, અહીંયા આવ્યા પછી એમ લાગે છે કે સોનગઢની શું કિંમત છે. એટલી કિંમત છે કે એની ધૂળે અહીંયા મળે એવું નથી. સોનગઢ તો મળે એવું નથી, સોનગઢના રસ્તાની ધૂળ પણ અહીંયા મળે એવું નથી. ગુરુદેવ કે દ્રષ્ટાંત અનુસાર ભભક્તિ ભટ્ટી મેં ગિરને કા સા પ્રત્યક્ષ અનુભવ, યહાં એક દિન મેં હી માલૂમ હોને લગ ગયા હૈ. પહેલે દિવસે સોનગઢથી આવ્યા પછી પહેલે દિવસે શું અનુભવ થયો કે ઠંડા એર કન્ડિશનમાંથી નીકળીને સીધી ધગધગતી ભઠ્ઠીમાં આવી ગયા, એટલો બધો ફેર લાગે છે. ત્યારે ત્યાંની કિંમત આવે છે, ત્યાં ક્યાં નિવૃત્તિ ને ક્યાં પ્રવૃત્તિ. નું જ્ઞાની ને પ્રવૃત્તિ નિવૃત્તિના વિષયમાં કેટલું અંતર છે. અહીંયા નિવૃત્તિ છે, અહીંયા એમ કહેતા સોનગઢમાં તો અંદરમાં પણ આત્મા અને બહારમાં પણ આત્મા, બધે આત્મા સિવાય બીજી વાત નથી. એટલે ધ્યાનમાં બેસીએ તો એક આત્મા, બહાર જઈએ તો ગુરુદેવ આત્મા, પરમાત્મા આત્મા, પરમાત્મા ભગવાન આત્માની જ વાત કરે છે. બહારમાં આત્મા, અંદરમાં આત્મા, એ તો એક જ વાત છે, બીજી વાત નથી. અને ત્યાં સોનગઢ છોડ્યું કે ત્યાં આત્માનું નામ નિશાન ક્યાંય નથી. ગુરુદેવ જે ધગધગતી ભઠ્ઠીનો દ્રષ્ટાંત આપે છે, એવો ભગધગતી ભઠ્ઠીમાં પડી ગયા જેવો અહીંયા પ્રત્યક્ષ અનુભવ એક જ દિવસમાં થવા લાગ્યો છે. ધન્ય હે વહાં કે સર્વ મુમુક્ષુ જીનકો સત્પુરુષ કા નિરંતર સંયોગ પ્રાપ્ત હૈ. બહુ મોટા પુણ્યનો વિષય છે જેને નિરંતર સત્પુરુષનો યોગ છે, એને તો ખરેખર એ યોગની કિંમત કોઈ પુણ્યનો પ્રકાર બીજો એના જેવો જગતની અંદર નથી. અને જેનું બીજું કોઈ રીતે મૂલ્ય ન થાય એ પ્રકારનો એ ઉત્કૃષ્ટ યોગ છે. એટલે ત્યાં જે નિરંતર રહેવાવાળા મોક્ષો છે એ બધા ખરેખર ઉત્કૃષ્ટ પુણ્યશાળી છે, એ દ્રષ્ટિએ ધન્ય છે. એમ બીજો પત્ર છે કે યહાં તો પુણ્યયોગ હી એસા નહીં હૈ કે વહાં કા લાભ શીઘ્ર શીઘ્ર મિલા કરે. સોનગઢ આવવાનો જે સોનગઢમાં જે ગુરુદેવના પ્રવચનો સાંભળવાનો લાભ છે એ અહીંયા જલ્દી જલ્દી મળે એવી પરિસ્થિતિ અહીંયા દેખાતી નથી. દૂર ઘણા છે, કલકત્તા તો ઘણું દૂર છે. નિવૃત્તિ કે લીએ ઇતના અધિક છટપટતા હું ઉતના હિ અધિક ઇસે દૂર સા રહેતા હું. નિવૃત્તિની તીવ્ર ભાવના છે, પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિની ચટપટી ચાલે છે. પણ જેમ જેમ વધારે નિવૃત્તિની ચટપટી ચાલે છે અંદરમાં એટલી તે નિવૃત્તિ જાણે દૂર જતી હોય એવું લાગે છે. નિવૃત્તિનો કોઈ કાળ નજીકમાં જોવામાં આવતો નથી પોતાને. એ રીતે બહારના સંયોગોની એવી કોઈ અનુકૂળતા નથી દેખાતી કે નિવૃત્તિ એ નિકલ કરતા છોડીને આવી શકે. એસા યોગ અબકે હો રહા હૈ, એવી જ કોઈ પરિસ્થિતિ બહારમાં થઈ રહી છે કે કોઈ નિવૃત્તિ તાત્કાલિક મળે એવું દેખાતું નથી. કઈ બાર તો ફૂટ ફૂટ કર રોના સા આ જાતા હૈ. ફૂટ ફૂટ કર એટલે તમારે હિન્દીમાં ધ્રુસકે ધ્રુસકે રોવાનું થાય, એમ થાય જોર જોર થી વારંવાર. આપ નિવૃત્તિ ને પ્રવૃત્તિમાં જ્ઞાન દિશામાં આસ્તી નથી. પ્રવૃત્તિ કેટલી કંટાળાજનક છે અને નિવૃત્તિ માટે કેટલા તડપે છે. શાયદ હિ કોઈ દિવસ નીકળતા હૈ કે વારંવાર વહાં કા સ્મરણ નહીં આતા હોવે. એવું ભાગ્યે જ કોઈ દિવસ જાય છે કે જ્યાં જેને જે દિવસે ત્યાંનું સ્મરણ ન આવ્યું હોય એવું તો ભાગ્યે જ કોઈ દિવસ જાય છે. આ એમની માનસિક સ્થિતિનું ચિત્ર, સત્સંગ પ્રતિના પરિણામ કેવા હોય એને સ્પષ્ટ કરે છે. બહારમાં એવી ભક્તિની ચેષ્ટા ન દેખાય, ભક્તિના શબ્દો અને ભક્તિ સંબંધીનો મન વચન કાયાની ચેષ્ટાનો આડંબર ન દેખાય, ધીર ને ગંભીરતા બહુ ગંભીર હતા. બહારમાં કોઈ ભક્તિ અંગેની ચંચળતા ન દેખાય, પણ પત્રો જેમના જુઓ ને એમનું પત્રમાં જે વ્યક્ત થયેલું હૃદય છે એ જુઓ તો કેટલી ભક્તિ છે, કે ભાગ્યે જેટલી ભક્તિ કોઈ મુમુક્ષુને હોય શકે એટલી તો ભક્તિ છે. વિકલ્પ નહીં એટલે દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે જે વિકલ્પ જાય તેમાં ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ એની આ વાત છે. એ જ વ્યક્તિ છે, બીજી નથી. આ પરિસ્થિતિ છે. કોઈ વારે વાત કરવાનું બને છે. ઘણા મુમુક્ષુઓ તત્વજ્ઞાનની પ્રવૃત્તિમાં ખૂબ પડેલા જોવામાં આવે છે, પણ પ્રત્યક્ષ સમ્યજ્ઞાનીના સત્પુરુષના યોગથી ઉદાસીનને ઉપેક્ષિત જોવામાં આવે છે, ત્યારે આ વાત બહાર મૂકવી પડે છે કે જેને નિશ્ચયમાં એક વિકલ્પ પણ જેને ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે એને સત્સમાગમની ભાવનાની તીવ્રતા કેટલી છે એનો આ એક જબરજસ્ત પુરાવો છે. સોગાનીજી પોતે જબરજસ્ત પુરાવો છે. એટલે એ તત્વજ્ઞાનનો પ્રકાર કેટલો યોગ્ય છે કે અયોગ્ય છે એનું પોતે માપ કાઢી શકે. નહીંતર એમ ભૂલથી માની લઈએ છીએ કે આપણે તો બરાબર તત્વજ્ઞાનની પ્રવૃત્તિમાં રચા પેચા રહીએ છીએ. વ્યક્તિ વિશેષથી શું એને નથી તો એ તત્વજ્ઞાનની યથાર્થતા કે નથી એને સત્સમાગમની યથાર્થતા, બેમાંથી એકે એને યથાર્થતા હોઈ શકતી. ઉપરોક્ત પત્રોમાં તેમની સત્સમાગમની ભાવના અથવા તેમના સત્સમાગમની ભાવનાનો સ્તર શું છે, કેવો છે એ વ્યક્ત થાય છે. ભાવનાનો પ્રકાર કેવો છે, ભાવનાની કોટી કક્ષા કેવી છે એ સ્પષ્ટ થાય છે. સાથે સાથે પુણ્યયોગના અભાવને લીધે સત્સમાગમથી દૂર રહેવું પડે છે, તેની વેદના કેવી રહે તે પણ વ્યક્ત થાય છે. કેમ કે પરિસ્થિતિ ઊભી થઈ કે સત્સમાગમથી એમને દૂર જવું પડ્યું, વર્ષો સુધી એ સત્સમાગમમાં ન આવી શક્યા અને એની વેદના એમને ચાલુ રહી. પહેલી વખત આવ્યા પછી ફરીને 7 વર્ષ આવ્યા છે, 7 વર્ષે એકવાર આવ્યા છે, બીજી વાર આવ્યા પછી બીજા 7 વર્ષનો ઇન્ટરવલ પડ્યા છે, પછી ત્રીજી વખત આવ્યા છે, ત્રીજી વખત આવ્યા પછી 5 વર્ષ સુધી દર વર્ષે એકવાર આવ્યા છે. 2002 ની સાલમાં આવ્યા પહેલા, પછી 2009 ની સાલમાં માનસ્તંભ પ્રતિષ્ઠા વખતે આવ્યા 7 વર્ષે, પછી 9 ને 7 16 વર્ષ 2016 ની સાલમાં 16 17 18 19 20 5 વર્ષ સુધી આવ્યા. 21માં એમનો ધ્યાન છે. તેની વેદના કેવી રહે છે તે પણ વ્યક્ત થાય છે, અને સોનગઢની ધૂળ માટે પણ તડપવું પડે છે એ વચનમાં, એ વાક્યમાં ગુરુદેવ પ્રત્યેની તેમની કેટલી ભક્તિ ભરી છે એનો અંદાજ નીકળે છે. ગુરુદેવનું નામ નથી લીધું, પણ સોનગઢમાં શું છે, સોનગઢની ધૂળમાં શું છે કે એ ધૂળને ગુરુદેવના ચરણ સ્પર્શે છે, એ મોટી વાત છે. એટલે એમને એ વિષય ઉપર ભક્તિથી મહિમા કરવા માટે, જેમ કોઈ એમ કહે ભાઈ તમારે કાંઈ માગવું હોય તો માગો, કેટલા પૈસા માગો, તો એને આયુષને પૈસા બે જોતા હોય, કેમ કે પૈસા હોય ને આયુષ ન હોય તો શું થાય. તો કે સાતમી પેઢીના છોકરાને 7 માળની સોનાની હવેલી ઉપર બેસીને સોનાના હિંચકે બેઠો બેઠો રમાડતો હો, ઠીક. તો સોનાની હવેલી 7 માળની માગી લીધી ને 7 પેઢી સુધીનું આયુષ્યનું માગી લીધું. એમ આડકતરી રીતે જેમ એ કહેવાય છે એવી રીતે અહીંયા ગુરુદેવની મહત્તા કેટલી છે કે એમના ચરણ જે ધૂળને અડે છે એ પણ જેના માટે તડપવું પડે એવી મોંઘી ચીજ છે, એમ વાત કરી છે. તો ગુરુદેવ કેટલા મોંઘા, એને ગુરુદેવનું કેટલું મહત્વ, એ વાત સ્પષ્ટ કરી છે. તેમાં કેટલી ભક્તિ ભરી છે તે વિષયનો અનોખા પ્રકારે તેમના બીજા પત્રોમાં પણ અત્યંત ભાવવાહી શૈલીમાં પ્રકાશિત થયો છે. એ વિષય બહુ સારી રીતે એમના પત્રોમાં સ્પષ્ટ થયો છે. ખુદ ગુરુદેવને પણ 12માં એટલી ચેષ્ટા નહીં જોયેલી, એટલા શબ્દો વ્યક્ત થયેલા નહીં જોયેલા, આવતા પણ મૌન રહેતા, એ તો બોલતા નહીં. પત્રોમાં આટલી બધી ભક્તિ હશે તો પત્રો વાંચ્યા પછી ખ્યાલ આવ્યો હશે, એ પહેલાં અંદાજ નહોતો કે આ આવનારને આટલી બધી ભક્તિ હોઈ શકે. મળી આ વાત, આગમ પ્રસિદ્ધ છે, આમાં લાગે અતિશયોક્તિ માણસ પણ ભક્તિમાં હિસાબ કિતાબ નથી રહેતો, એનું નામ ભક્તિ છે. હિસાબ કિતાબ રહે તો એ હિસાબ કિતાબની વાત છે, એમાં ભક્તિની વાત રહેતી નથી. એટલી વાત છે. વળી આ વાત આગમ પ્રસિદ્ધ છે કે એક જ્ઞાની પ્રત્યેના વિરોધમાં અનંત જ્ઞાનીનો વિરોધ છે. શું છે, જાણે અજાણે પણ જ્ઞાનીનો વિરોધ થાય તો એક વ્યક્તિગત રીતે એ જ્ઞાનીનો એ વિરોધ નથી, પણ અનંત જ્ઞાનીનો એમાં વિરોધ છે, એ વિષયની ગંભીરતા સમજવા યોગ્ય છે. કેમ કે કોઈ વાર એવું બને છે કોઈ પણ કારણસર વ્યક્તિગત પ્રેજ્યુડાઇસ ઉભા થઈ જાય છે, એટલે વ્યક્તિગત રીતે અણગમો થાય જ્યારે ત્યારે એ જ્ઞાનીનો પણ અવિનય એને વિરોધ કરી બેસે છે, એવું ખ્યાલ નથી રહેતો. પરંતુ આગમ પ્રસિદ્ધ આ વાત છે કે એક જ્ઞાની પ્રત્યેના વિરોધમાં અનંત જ્ઞાનીનો વિરોધ છે, અથવા એ જ રીતે લઈએ તો એક દેવ પ્રત્યેના વિરોધમાં અનંત દેવોનો વિરોધ છે. એક અર્યંત દેવ એનો વિરોધ થયો તો અનંત અર્યંતોનો વિરોધ છે. એક નિર્ગ્રંથ ગુરુની અસાધના થઈ અનંત નિર્ગ્રંથોનો વિરોધ છે. એક શાસ્ત્રની વિરાધના કરી અનંત સત્શાસ્ત્રનો વિરોધ છે. દેખાય છે એક, પણ એક અસાય અનંતાનુબંધીનો હોવાથી એની પાછળ એને લગતો અનંત અનુબંધ ઊભો છે. આ વાત પ્રસિદ્ધ છે, આગમ પ્રસિદ્ધ છે. આ વાત આગમમાં આ વિષય સ્પષ્ટ આવે છે. અને પ્રત્યક્ષ એવા એ જ્ઞાનીના સમ્યક આદરમાં અનંત જ્ઞાનીઓનો આદર છે. પ્રત્યક્ષ એવા જ્ઞાનીના સમ્યક આદરમાં, સમ્યક એટલે આત્મહિતના હેતુથી આદર કરવો, તે એમનો આદર કરવાથી મને પણ સ્થાન મળશે, એમનો આદર કરવાથી મારી પણ મહત્તા લોકો કરશે, એમનો આદર કરવાથી મને મારી પ્રતિકૂળતાઓ ચાલી જશે અને અનુકૂળતાઓ ઊભી થશે, એવું કાંઈ નહીં. એકમાત્ર આત્મહિતને લક્ષ્યમાં રાખીને, માત્ર પોતાના ગુણ પ્રગટ કરવા અર્થે અને દોષ ટાળવા માટે, એનું નામ જ આત્મહિત છે. અને એમના ગુણોની મહાનતા જોઈને સમ્યક આદર કરતા તેમાં અનંત જ્ઞાનીઓનો આદર થાય છે. ભૂતકાળમાં થયેલા અને ભવિષ્યમાં થનારા અનંત જ્ઞાનીઓનો આદર વર્તમાન એક જ્ઞાનીના આદરમાં રહેલો છે. આ પણ આગમ પ્રસિદ્ધ વિષય છે. આ વ્યવહારથી છે, આ વાત તો વ્યવહારથી. આ જ વિષયને નિશ્ચયથી વિચારવામાં આવે તો કોઈ પણ જ્ઞાનીના અનાદર કાળે નિશ્ચયથી પોતાના આત્મ સ્વરૂપનો અનાદર વર્તે છે. જો આ જ વિષયનું નિશ્ચયનું પડખું તપાસવામાં આવે તો કોઈ પણ જ્ઞાનીના અનાદર કાળે ખરેખરે પોતાના આત્મ સ્વરૂપનો, આત્મ સ્વભાવનો, સાક્ષાત સિદ્ધપદનો અનાદર કરી રહ્યો છે. અનંત ગુણ નિધાનનો એમાં અનાદર છે, પોતાનો જ અનાદર છે નિજ સ્વરૂપનો. એક જ પ્રકાર છે, બધા જ્ઞાનીનો એક પ્રકાર છે. શ્રીમદજીને એ વાત કહેવાની વધારે આવશ્યકતા દેખાણી એટલે એ વાત એમણે વધારે કહી. એ વાત એમણે મુક્ષુને કહેવાની એમને આવશ્યકતા જણાઈ એટલે એ વાત એમણે વારંવાર કહી. એ એમનો ઉપકાર છે. બાકી એ જે કહ્યું એ ત્રણેય કાળે એમ જ છે. એમ એ વખતના મુમુક્ષુઓ માટે એમ હતું એમ નથી, ત્રણેય કાળના મુમુક્ષુઓ માટે અથવા ત્રણેય કાળે એ વિષય તો એમને જ અવાધિત રહે છે. એમાં બીજો કોઈ વિકલ્પ નથી, એ સિવાય બીજો કોઈ વિકલ્પ છે એવું નથી. વિકલ્પ એટલે ઓલ્ટરનેટિવ, કે બીજું પણ કાંઈક ચાલે એમ નહીં. કેમ કે એમાં પરમાર્થની સાથે સીધો સંબંધ છે. એમાં માત્ર વ્યવહાર ભક્તિનો વિષય નથી, પણ આત્માના પોતાના નિજ સ્વાર્થનો અથવા નિજ પરમાર્થનો સીધો સંબંધ એની સાથે રહેલો છે. કેમ કે જેમ જ્ઞાનીના અનાદરમાં આત્મ સ્વરૂપનો અનાદર છે, તો જ્ઞાનીના આદરમાં આત્મ સ્વરૂપનો આદર છે. જ્ઞાનીના આદરમાં નિજ આત્મ સ્વભાવનો આદર રહેલો છે, એમ સીધો પરમાર્થ સાથે એનો સંબંધ છે. અને પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા સર્વાર્પણપણે આરાધતા સ્વભાવનો આદર થાય છે, આ નિશ્ચયનું પડખું છે. એ જ વિષયમાં પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા સર્વાર્પણપણે આરાધતા, એક નિષ્ઠાએ આરાધતા, ખરેખર એમાં સ્વભાવનો આદર થાય છે. અથવા ત્યાં દર્શનનો જે મુખ્ય પ્રતિબંધક કારણ છે તે એકદમ ગળી જાય છે, અને સર્વ પ્રકારના દોષનો નાશ કરવાની જે તીવ્ર ભાવના ઉત્પન્ન થાય છે એ પણ એના દોષ કે જે પ્રતિબંધક કારણો છે અંતરંગમાં, એ કારણોનો ત્યાં અભાવ ઊભો થાય છે. એટલે એને અટકવાના કારણોની એક સાઈડ સાફ થઈ જાય. હવે વાત રહી અસ્થિ બાજુ આગળ વધવા પૂરતી છે, પણ અસ્થિની દિશામાં આગળ વધવામાં જે નાસ્તી નડતી હતી એ તો ખલાસ કરી. એટલે અસ્થિ બાજુ જવાનીનો માર્ગ ચોખ્ખો થયો એટલે બહુ સહજ માત્રમાં એ માર્ગે આગળ આવી શકે છે. અને એ માર્ગે ચાલવા માટે જ એને જે પ્રતિબંધક કારણો છે એને એનો અભાવ કર્યો છે અથવા તોડ્યા છે. કારણ કે જ્ઞાનીની વિરાધના તીવ્ર દર્શન મહાવેશને લીધે થાય છે, એ વાત પણ એટલી સ્પષ્ટ છે કે જ્ઞાની પ્રત્યેનો અનાદર અને વિરાધના ત્યારે થાય કે દર્શન મોહ એકદમ તીવ્ર થાય, અસાધારણ તીવ્ર થાય. જગતમાં બીજા પાપના કાર્યો કરતી વખતે ચારિત્ર મોહ તીવ્ર થાય છે, પણ એટલો દર્શન મોહ તીવ્ર થતો નથી જેટલો દર્શન મોહ પ્રત્યક્ષ કોઈ જ્ઞાનીનો વિરોધ કરતા અને વિરાધના કરતા થાય. કોઈ માણસ ચોરી કરે, લૂંટફાટ કરે, બીજા અનેક પ્રકારના પાપાચરણ કરે, એમાં ચારિત્ર મોહ અને પાપની મુખ્યતા ઘણી છે, છતાં એટલી દર્શન મોહની ત્યાં તીવ્રતા નથી જેટલી દર્શન મોહની તીવ્રતા દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષની વિરાધનામાં થાય છે. એ જીવો કદાચ કસાયની મંદતાથી બીજા શુભાચરણમાં પરિણમતા દેખાય તો પણ ત્યાં દર્શન મોહની તીવ્રતા વિશેષ હોય છે. પેલા પાપાચરણમાં દેખાય તો એટલી દર્શન મોહની તીવ્રતા નથી, આ પુણ્ય આચરણમાં દેખાય તો દર્શન મોહની તીવ્રતા વિશેષ છે. આમ જે આત્માને જન્મ મરણનું અને પરિભ્રમણનું મુખ્ય કારણ છે એ કારણના વિષયમાં અજાણ હોવાને લીધે જીવ ક્યાં કેવી ભૂલ કરે છે એને પોતાને સમજાતી નથી. એ પ્રકાર અને તે કાળે તે પરિણામ પ્રચુર મલિન થાય છે. થોડા મલિન થતા નથી, પણ ત્યાં અવગાઢપણે મલિનતા ઉત્પન્ન થાય છે, અને તે મલિનતા દૂર કરવી પણ ઘણી દુષ્કર થઈ પડે એવા પ્રકારની હોય છે.
Thank you.